શ્રી પ્રવચન સાર ગાથા 236 અને 237 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન, સળંગ પ્રવચન નંબર 159.
આગમ અભ્યાસ કથન રૂપેણ પ્રથમ સ્થળે સૂત્ર ચતુષ્ટયમ ગતમ, આજે મોક્ષ માર્ગનો અધિકાર છે એમાં પ્રથમ સ્થળમાં ચાર સૂત્રમાં આગમ અભ્યાસના કથન રૂપે કથન કરવામાં આવ્યું, કહેવામાં આવ્યું. અથવા આગમ પરિજ્ઞાન તત્વાર્થ સિદ્ધાંત તદુભયપૂર્વક સંયતત્વ ત્રય મોક્ષ માર્ગત્વ નિયમતિ. હવે આ ગાથામાં આગમ પરિજ્ઞાન અને તત્વાર શ્રદ્ધાન તે બંને પૂર્વક, તદુભય બંને પૂર્વક સંયતત્વ એ ત્રણેય રૂપ મોક્ષ માર્ગ પણ છે, મોક્ષ માર્ગત્વ મોક્ષ માર્ગ પણ છે એનો નિયમ કરે છે. નિયમતિ એટલે એવો નિયમ છે એમ કહે છે, એવો સિદ્ધાંત છે એમ કહે. આગમ કુવા દિઠ્ઠે ન ભવદી દ્રષ્ટે, આગમ પૂર્વિકા દ્રષ્ટિ સમ્યક્ત્વમ ન્યાસ્તિ યસ્ય લોકે, જેને આ લોકમાં આગમ પૂર્વક દ્રષ્ટિ એટલે સમ્યક્ત્વ નથી. દ્રષ્ટિ કહો કે સમ્યક્ત્વ કહો, આગમ પૂર્વિકા દ્રષ્ટિ કહો અથવા એને સમ્યક્ત્વ કહો, એ આ લોકમાં જેને નથી. કોઈ પણ સાધુ, કોઈ પણ મહાત્મા, કોઈ પણ સંત જે કાંઈ કહેવાતું હોય તે જેને ભગવાન જિનેન્દ્રદેવના કહેલા વચનો અનુસાર આગમ કહે છે, એ વચનો અમે આગમ કહે છે. એ અનુસાર જેને સ્વરૂપ દ્રષ્ટિ સ્વરૂપ શ્રદ્ધાન અર્થાત સમ્યદર્શન ચાલુમાં એને નથી, સંયમ તસ્ય નાસ્તિ એને સંયમ છે. પછી એ કહેવાતા જૈનના સંપ્રદાયના હો કે ગમે તે સંપ્રદાયના હો, આ સિદ્ધાંત છે જેને આગમપૂર્વક સ્વરૂપ શ્રદ્ધાન નથી. આગમપૂર્વકનો અર્થ આગમમાં કહેલો એવો આત્મા, તેને સંયમ કોઈ રીતે છે નહીં, ભલે એ ગમે તે ગણાતા હોય એની સાથે કાંઈ છે બંને. આ મૂળની વાત છે, સંયમ તસ્ય નાસ્તિ એને સંયમ છે. કેમ કે લોકો તો બાહ્ય સંયમને સંયમ માને છે. સંયમનું મૂળ શું છે અને સંયમનું સ્વરૂપ શું છે, બેમાંથી એકેય વાતની પ્રસિદ્ધિ વિશ્વમાં નથી. બાહ્ય સંયમ છે અમુક ન ખાવું અથવા પાંચ ઇન્દ્રિયના વિષયોનો ત્યાગ, ટૂંકામાં એને સંયમ કહેવામાં આવે છે. એ સંયમનું ખરેખરું સ્વરૂપ નથી, એ ઉપચારિક સ્વરૂપ છે. આત્મ સ્વરૂપમાં લીનતા રહેતા બાહ્ય વૃત્તિ વિષયોની ઉત્પન્ન થાય, અભાવ થઈ જાય, એનો ક્ષય થઈ જાય, પાંચે ઇન્દ્રિયોના વિષય સંબંધીના વિકારોનો ક્ષય થઈ જાય, સ્વરૂપ સ્થિરતાના સદભાવમાં, સ્વરૂપ સ્થિરતાના સદભાવને કારણે ત્યારે અંતરવૃત્તિને અંતર સ્વરૂપ સ્થિરતાના સદભાવને પરમાર્થ સંયમ કહે છે. અને નાસ્તિરૂપ ભાવ ઉત્પન્ન ન થયા તેને વ્યવહાર સંયમ કહેવામાં આવે છે. પણ તે વ્યવહાર ક્યારે કે પરમાર્થ સંયમનો સદભાવ ઉપસ્થિતિ હોય ત્યારે, નહીતર એને વ્યવહાર સંયમ લાગુ પડતો નથી. આગમ પૂર્વિકા દ્રષ્ટિ સમ્યક્ત્વમ નાસ્તિ યસ્ય લોકે સંયમ તસ્ય નાસ્તિ, એને સંયમ પણ હોતો નથી. ઇત્યેવમ ભણતી કથયતી એ વાતને અહીંયા કહેવામાં આવે છે. કિમ કર્તૃ શેમાં કહે છે કે સૂત્રમ આગમ, સૂત્રમાં અથવા આગમમાં એ વાત કહેવામાં આવે છે. અસંયુદો હોદી કિરસમણો અસંયુત સં શ્રમણ તપોધન કથમ ભવતી કે ન કથમ અપી. અસંયત હોવાથી તે શ્રમણ એટલે સાધુ અથવા તપોધન કેવી રીતે હોઈ શકે, કે કોઈ રીતે સાધુ કે તપોધન હોઈ શકે? જે અસંયત છે તે તપોધન અથવા સાધુ કઈ રીતે ગણવો, કે કોઈ રીતે એને સાધુ અથવા તપોધન કહી શકાય નહી? તથા ઈ તે આ રીતે યદી નિર્દોષી નિજ પરમાત્મય ઉપાદેય ઇતિ રુચિ રૂપમ સંયત્વમ નાસ્તિ. આ સંયત્વની વ્યાખ્યા કરી કે જો પ્રથમમાં પ્રથમ પરિપૂર્ણ નિર્દોષ એવો જે નિજ પરમાત્મા, તે જ એક ઉપાદેય છે. આત્મા પરમાત્મા એવ ઉપાદેય, તે જ એક ઉપાદેય છે. માત્ર એ આત્મા જ ઉપાદેય છે પોતાનો. ઇતિ રુચિ રૂપમ સમ્યક્તમ, એવું જે રુચિ તે રૂપ જે સમ્યક્ત્વ તે નથી. આ સમ્યક્ત્વની પરિભાષા કરી કે સમ્યક્ત્વ એટલે શું પરિણામ છે, સમ્યક્ત્વ એટલે આત્માનું પરિણામ કેવો, કે એકમાત્ર આ જગતમાં પોતાનો પરિપૂર્ણ નિર્દોષ પરમાત્મા જ ઉપાદેય છે. એવી જે તીવ્ર રુચિ છે, અભેદ રુચિ છે, એ રુચિને સમ્યક્ત કહેવામાં આવે છે. આ સિવાય સમ્યક્તનું બીજું કોઈ સ્વરૂપ છે નહીં. આમ કે છે ને માણસ, અમારે તો બસ એક સમ્યક દર્શન પ્રાપ્ત કરવું છે. ગુરુદેવ સમ્યક દર્શનનો મહિમા બહુ કયો છે, એટલે અમારે તો સમ્યક દર્શન પ્રાપ્ત કરવું છે. ભાઈ તારી રુચિને તપાસ. અનંત શાંતિનો પુંજી પરમાત્મ તત્વ, નિજ નિર્દોષી પરમાત્મ તત્વ એ રૂચે છે. એટલો જ માત્ર રુચિ છે કે બીજી રુચિ તારી પડી છે? અનાદિની જે પરની રુચિ છે એ રુચિ સ્વરૂપમાં પલટો ન મારે તો એને સમ્યક થવાનો અવસર નથી. બહુ સ્પષ્ટ ને સીધી ચોખ્ખી વાત છે. યદિ સમ્યક્ત્વમ નાસ્તિ, જો એવું સમ્યક્ત્વ જ નથી, તરી તો પરમાગમબલેન વિશદેક જ્ઞાન રૂપમ આત્માનમ જાનન્પિ સમ્યક દ્રષ્ટિ ન ભવતિ. હે ને, આ શ્રદ્ધા નથી તો જ્ઞાન નથી. અત્યારે પેલું ખેંચી જાય તેવું કામ આવે એવું નથી. આમાં એવું શ્રદ્ધાનપૂર્વક જ્ઞાન થાય જે છે ને આચાર દેવું એમ ખેંચવા માટે. તો શું કહે, પરમાગમ બલિને વિષદેક જ્ઞાન રૂપમ આત્માનમ જાનન નથી. તો શાસ્ત્રના આધારથી, શાસ્ત્રના નિમિત્તથી, શાસ્ત્રના બળથી વિષદ એટલે સ્પષ્ટ એક જ્ઞાનરૂપ આત્માને જાણતો હોવા છતાં તે સમ્યક દ્રષ્ટિ નથી. આગમ દ્વારા ભલે આત્મા સંબંધી એને જ્ઞાન કર્યું, જ્ઞાન કર્યું એટલે માહિતી મેળવી કે આત્માને આવો કયો છે, અનંત ગુણનું સ્વરૂપ છે, અસંખ્ય પ્રદેશમય છે, એક દ્રવ્ય સ્વભાવ છે અને જ્ઞાનાનંદ આદિ એના સ્વભાવો ગુણો શક્તિઓ ભાવો છે. એવું જાણ્યું તો ખરું કે છે, પણ એ સમ્યક દ્રષ્ટિ થતો નથી. સમ્યક દ્રષ્ટિ ન ભવતી, સમ્યક દ્રષ્ટિ જે નથી જ્ઞાની જ ન ભવતી અને હા બુદ્ધિ રૂપ બરાબર સ્પષ્ટતા વર્તે છે એમાં ભૂલ દેખાય નહીં એમ અને મંદ બુદ્ધિવાન જીવોને ભ્રમણા પણ થાય કે આને કઈ જ્ઞાન લાગે છે આટલી બધી વાત આત્મા સંબંધીની કરે છે માટે કઈક આત્માનું જ્ઞાન લાગે છે જ્ઞાન જેવું કઈક હશે નહીં આવું કઈ કહી શકે નહીં કહે છે કે એમ વિશદવેગ જ્ઞાન રૂપમ આત્માન જાનન સમ્યક દ્રષ્ટિ ન ભવતી જ્ઞાની ચ ન ભવતી સમ્યક દ્રષ્ટિ એ નથી અને જ્ઞાની પણ એ નથી ચો એટલે અને જ્ઞાની પણ એ નથી તદ્વય અભાવે એ બંનેના અભાવમાં સમ્યક દર્શન અને જ્ઞાનીપણાના અભાવમાં તદ્વય અભાવે સતી તે બંનેનો અભાવ હોતા પંચેન્દ્રિય વિષય અભિલાષ ષડજીવ વધ વ્યાવૃત્તોપી સંયતો ન ભવતી પાંચ ઇન્દ્રિયના વિષય અભિલાષ એટલે પાંચ ઇન્દ્રિયના વિષયનો રાગ અને છ જીવની વધ એટલે હિંસા એનાથી વ્યાવૃત એટલે નિવૃત્ત દેખાતો હોવા છતાં આવા વ્યાવૃતો હતી તેવી પ્રવૃત્તિ વાળો ન દેખાતો હોવા છતાં સંયતો ન ભવતી એ સંયમિત છે નહીં એને સંયમ અમે કહેતા નથી મૂળમાં પોતાની રૂચિરૂપ સમ્યક દર્શન નથી તો પરની રૂચિ પડી છે અનાદિની તો એને ભલે પર સંબંધી અત્યારે રાગ ન દેખાય પર વિષય સંબંધી પણ એને અમે સંયમ કઈ રીતે જોઈએ એની રૂચિ તો અમે જોઈએ છીએ અનાદિની પરની રૂચિ એવી સાજી છે તો કઈ ઘા પડ્યો નથી એમ કહે આવું બને છે જગતમાં કહેવાની પાછળ કારણ છે કે શુદ્ધાત્મ સ્વરૂપની નિર્દોષ પરમાત્માની તો જીવને રૂચિરૂપ સમ્યક થાય નહીં અને બારમાં પર વિષયોનો ત્યાગ અને પર વિષયો અનુસાર અશુભ રાગાદિનો ત્યાગ એટલું તો દેખાય અને બારમાં બીજા જીવોની અહિંસા પાળતો પણ દેખાય તો પણ એને સંયમપણું છે નહીં આશિત કરે છે ચારિત્રનો અધિકાર છે ને એને સંયમ નથી કહેતા સંયતો ન ભવતી તો તેથી એમ સ્થિત થાય છે કે પરમાગમ જ્ઞાન તત્વાર્થ શ્રદ્ધાન સંયતત્વ ત્રેમયેવ મુક્તિ કારણમ ઇતિ અહીંયા એ લીધેલું છે મૂળ મુદ્દો એ છે અહીંયા કે તેથી એમ સિદ્ધ થાય છે કે પરમાગમ જ્ઞાન તત્વાર્થ શ્રદ્ધાન અને સંયમપણું એ ત્રણેયની એકપણું ત્રણેયનું યુક્તપણું તે મુક્તિનું એટલે મોક્ષનું કારણ છે એ સિવાય મોક્ષનું કારણ મોક્ષ માર્ગ ઉત્પન્ન થતો નથી મોક્ષનું કારણ મુક્તિનું કારણ કહો કે મોક્ષનો માર્ગ કહો બે એક અર્થ છે એ સિદ્ધ છે બસો ને 36 પૂરી થઈ 237 મથાવું હવે આગમ જ્ઞાન તત્વાર્થ સિદ્ધાંત સંયતત્વના અયુગ ઉત્પત્તપણાને મોક્ષ માર્ગ પણ ઘટતું નથી એમ સિદ્ધ કરે છે ત્યાં એમ કહ્યું હતું કે એ ત્રણ સાથે હોય તો મોક્ષ માર્ગ હોય અસ્તિત્વ લીધું હવે અહીંયા કહે છે એ ત્રણ જો સાથે ન હોય તો મોક્ષ માર્ગ ન હોય એમ સિદ્ધ કરે છે નહીં આગમેણ સિદ્ધિ સદહણ જદીરી નથી નથી અથે સદહ માણો અથે અસંજદો વાણન વાવી પદાર્થોને શ્રદ્ધનારો પણ માનો કે એને પદાર્થની શ્રદ્ધાન છે, સંયત છે, પણ જો સંયત હોય પણ રાગથી છૂટતો ન હોય, વિતરાગ ન થાય, તો પણ એ નિર્વાણને પામતો એની મુક્તિ થતી નથી. એટલે સમ્યક દર્શન થઈ જાય એટલે હું એમ મુક્તિ થશે એમ કરો. એ તો કલ્પના છે જીવને કે સમ્યક દર્શન થઈ જાય ને પછી વાંધો ભાઈ. સમ્યક દર્શન થાય એને તો એવા પરિણામ આવતા નથી. એ વિચારો મિથ્યા દ્રષ્ટિના છે. સમ્યક દ્રષ્ટિના એવા એવો અભિપ્રાય હતો નથી એમ કે ટીકા. આગમજનિત જ્ઞાનથી જો તે શ્રદ્ધાન શૂન્ય હોય તો સિદ્ધિ થતી નથી. બે સામે સામે લીધા છે. આગમજનિત જ્ઞાનથી જો તે શ્રદ્ધાન શૂન્ય હોય, આગમ જ્ઞાન ભલે આગમજનિત હોય એટલે આગમ અનુસાર હોય, આગમમાં કહે તેનાથી વિપરીત ભલે ન કહે ન જાણે, પણ જો તે શ્રદ્ધાન શૂન્ય હોય, અંતર પ્રતીતિ એની ન હોય, તો પણ એને કાર્ય સિદ્ધિ નથી, મુક્તિ નથી. તેમજ તેના વિના જે હોતું નથી એવા શ્રદ્ધાનથી પણ, એટલે શ્રદ્ધાન કે જે આગમ જ્ઞાન વિના હોતું નથી એમ કીધું છે. જ્ઞાન વિના શ્રદ્ધાન હોતું નથી. શ્રદ્ધાની વાત લીધી છે ત્યારે એવી વાત લીધી છે કે તેના વિના એટલે આગમ જ્ઞાન વિના જે હોતું નથી, ઉત્પન્ન થતું નથી એવું જે શ્રદ્ધાન, તે શ્રદ્ધાનથી પણ જો તે શ્રદ્ધાન સંયમ શૂન્ય હોય, એટલે શ્રદ્ધાન થયા પછી એકાગ્રતાના અભ્યાસથી વિતરાગતા ઉત્પન્ન ન કરે, મુનિપણા પર્યંત એકાગ્રતામાં ન આવે અને ત્યાર પછી શ્રેણી ન માંડે એકાગ્ર થઈને, તો પણ એનો નિર્વાણ એટલે મુક્તિ થતી નથી, સિદ્ધિ થતી નથી. તે આ પ્રમાણે એનો વિસ્તાર કરે છે. શું કહ્યું આમાં કે કામ ઘણું બાકી છે એમ એનો અર્થ છે. આમાં થોડું કામ બાકી નથી પણ ઘણું કામ અથવા લાંબો રસ્તો કાપવાનો છે. જેને એમ જ્ઞાન થાય કે રસ્તો લાંબો છે એ ઝપટ કર્યા વિના એને માણસ કે છે ને ઉતાવળું જવું હોય ત્યારે એમ કહેવાય કે ભાઈ લાંબે જવું છે ને જરા ઉતાવળે ચાલવું પડશે. મોટર હોય તો સ્પીડ વધારવી પડે, દૂર જવું હોય તો ધીમે ધીમે ચાલે નહીં. તે આ પ્રમાણે આગમ વડે સકળ પદાર્થોની વિસ્પષ્ટ તર્કણા કરતો હોવા છતાં, ઠીક જુઓ અહીંયા આમ કયું છે, અહીંયા આમ કયું છે, અહીંયા આમ કયું છે, એમ ઘણા આગમના બળથી પદાર્થના સ્વરૂપ સંબંધી નિષ્પષ્ટ તર્કણા એટલે વિચારણા, ઘણી વિચારણા કરે, વાંચે સાંભળે અને તદ ઉપરાંત ઘણી વિચારણા કરે ત્યાં સુધીનો જીવ લીધો. વાંચવાનો નવરો ન થાય, સાંભળવા નવરો ન થાય, વિચાર તો એને આવે જ છે એના પછી, એનો પ્રશ્ન નથી, એનો પત્તો ખાવાનો પ્રશ્ન નથી. પણ વાંચે સાંભળે અને તદ ઉપરાંત વિસ્પષ્ટ તર્કણા વાળો જીવ હોય, યુક્તિ વગેરેનો આશ્રય, તર્ક યુક્તિ આગમ વગેરેના આશ્રય છે, એટલે આત્મજ્ઞાન સિવાય ઘણું યુક્તિ બળ, આગમ બળ, શું અનુમાન બળ, તર્ક બળ એ વગેરે ઘણું હોય, દ્રષ્ટાંત બળ, એ વિસ્પષ્ટ તર્કણા કરતો હોવા છતાં પણ જો જીવ, જો જીવ સકળ પદાર્થોના જ્ઞાકારો સાથે મિલિત થતું વિશદ એક જ્ઞાન જેનો આકાર છે એવા આત્માને તે પ્રકારે પ્રતીત કરતો નથી, એટલે એકાકાર જ્ઞાનાત્માને તે પ્રતીત કરતો નથી, એમ એનો શું કહો છે? નહી, આમાં શું છે કે સમ્યક દર્શન થયું નથી, થતું નથી, અને આગમ જ્ઞાનમાં આગમના આધારે વસ્તુના સ્વરૂપનો ઘણો વિચાર કરે છે, આ સમ્યક દર્શન નથી છે એની વાત. પેલાની એટલે સમ્યક દર્શન થતું નથી અને જ્ઞાન ઘણું દેખાય છે, આગમના નિમિત્તે જ્ઞાન ઘણું જેનું દેખાય છે અને સમ્યક દર્શન જેને નથી. સમ્યક દર્શન નથી એનું કારણ શું? શાસ્ત્ર તો સર્વજ્ઞના કહેલા અવલોકે છે, પ્રણી જે ફેરવણી છે તો સર્વજ્ઞના કહેલા છે કે જેમાં પદાર્થોનું સ્વરૂપ યથાતથનું છે, તો કેમ કે એની એ શ્રદ્ધા કરતો નથી. જે જાણે છે, જે વિચારે છે, એની શ્રદ્ધા કરતો નથી, એટલે શું છે કે એને પરમા જે સુખ બુદ્ધિ છે એ સુખ બુદ્ધિને ઉઠાવતો નથી. તે એમને સાજી રાખવી છે, પરમા સુખ બુદ્ધિ છે એમને રાખવી છે, અને શાસ્ત્ર વાંચી વાંચીને સમ્યક દર્શન કરી લેવું છે. બે વાતની મેળ ખાશે, નાળ પકડી છે ભાઈ. રોગીનો ધબકારો નાળ નહી પકડ્યો છે, જો ભાઈ તને ધબકારા આટલા ભાગે છે, તને ભલે સંભળાતા નથી, એને પોતાના ધબકારા એને ન સંભળાય, પણ એ આંગળી મૂકે એ બરાબર ગણી લઈએ એના ધબકારા, આટલા ધબકારા છે ને આટલો રોગ છે, બોલો એવી આ વાત છે. શું કહે છે કે જો જીવ સકળ પદાર્થોના જ્ઞાકારો સાથે મિલિત થતું વિશદ, વિશદ સ્પષ્ટ લીધું છે, વિશદ એટલે સ્પષ્ટ એક જ્ઞાન જેનો આકાર છે, એટલે કે એકાકાર જ્ઞાન જેનો આકાર છે, અનેક જ્ઞેયો સાથે સંબંધ પામતું, મિશ્રિત થતું, તેને જાણતું, એમ સમસ્ત પદાર્થોના જ્ઞાકારો જેમાં પ્રતિબિંબિત થાય છે, અર્થાત તેમને જે જાણે છે, એવું સ્પષ્ટ એક જ્ઞાન જ આત્માનું રૂપ છે. એટલે જ્ઞાન જ આત્માનું રૂપ છે, એક જ્ઞાન જ આત્માનું રૂપ છે. જ્ઞાનમય જે આત્મા છે તેની પ્રતીત, તે પ્રકારે તેની પ્રતીત કરતો નથી. તો પ્રતીત કરતો નથી, તો જો તે જીવ પ્રતીત કરતો નથી તો એમ આવે છે, યથોક્ત આત્માના શ્રદ્ધાંતથી શૂન્ય હોવાને લીધે, યથાઉક્ત એટલે જ્ઞાનમય આત્માના શ્રદ્ધાંતથી શૂન્ય હોવાને લીધે જેવું હું છું જેમાં બધું જણાય છે તેવું એક જ્ઞાન સ્વરૂપ છે હું છું એમ છે. આ બધું જ્ઞાનમાં પ્રતિબિંબિત થાય છે એવું જ્ઞાનમાં હું છું, એને જાણું છું હું નથી, પણ એ બધું જે જ્ઞાનમાં પ્રતિબિંબિત થાય છે એવું સ્વચ્છ જ્ઞાનમય, વિશદ એટલે સ્પષ્ટ સ્વચ્છ જ્ઞાનમય તે હું છું. ક્રોધની પ્રકૃતિનો ઉદય થાય છે તો ક્રોધ એમાં પ્રતિબિંબિત થાય છે. એ ક્રોધ જણાય છે તો એવો જ્ઞાનમય તે હું છું, ક્રોધમય તે હું નથી એમ છે. પણ જ્ઞાનમય તે હું છું એવી અંતર સાવધાની નથી, એટલે ક્રોધમય હું છું એવી ઉદય પ્રત્યેની સાવધાની આવ્યા વિના રહેતી નથી. સાવધાની તો થયા જ કરે છે પ્રતિ સમય, સાવધાની કેમ કરવી એને માટે પ્રશ્ન નથી, એ તો એ કરી જ રહ્યો છે, પણ એ પરમા કરી રહ્યો છે જ્ઞાનમાં કર, બસ એટલી વાત છે વિષય બદલવાની. એવા જ્ઞાનમય આત્માને તે પ્રકારે પ્રતીત કરતો નથી એમ. એક જ્ઞાન જેનો આકાર છે એવા આત્માને તે પ્રકારે પ્રતીત કરતો નથી એમ દીધું. પાછું ખાલી પ્રતીત કરતો નથી એમ નથી દીધું. સંસ્કૃત તથા હિ આગમબલેન સકલ પદાર્થાન વિસ્પષ્ટમ તર્કયન અપિ. યદિ સકલ પદાર્થ જ્ઞેયાકાર જ્ઞેયાકાર કર કરમ્બિત વિશદ એક જ્ઞાન આકારમ આત્માનમ ન તથા પ્રત્યેતિ, ન તથા પ્રત્યેતિ તથામાંથી કાઢી છે, તે પ્રકારે જે પ્રતીતિ કરતો નથી તો યથોક્ત આત્માના શ્રદ્ધાંતથી શૂન્ય હોવાને લીધે જે જ્ઞાનમય આત્મા કયો એવો જ્ઞાનમય આત્મા તે હું છું એવા એ પ્રકારે આત્માના શ્રદ્ધાંતથી શૂન્ય હોવાને લીધે જે યથોક્ત આત્માને અનુભવતો પણ નથી. શ્રદ્ધાંતથી શૂન્ય હોવાને લીધે એને અનુભૂતિ પણ ઉત્પન્ન થતી નથી. જેવો જ્ઞાનમય આત્મા કયો યથાઉક્ત એવા જ્ઞાનમય આત્માને તે અનુભવતો પણ નથી. એવા તે જ્ઞેય નિમગ્ન, એવો તે જ્ઞેય નિમગ્ન છે, પોતાને શ્રદ્ધતો નથી, પોતાને અનુભવતો નથી. તો શું કરે છે કે એવો તે જ્ઞેય નિમગ્ન જ્ઞેયમાં ડૂબેલો રહે છે. કેમ કે જ્ઞેયો તો જ્ઞાનમાં પ્રતિબિંબિત થાય છે, એટલે જ્ઞાનમાં નિમગ્ન રહેવાને બદલે એ જ્ઞેયમાં નિમગ્ન થાય છે. શું કેમ કે ભાઈ તારા જ્ઞાનને તો તારે સ્વરૂપમાં નિમગ્ન કરવું છે, એ કાર્ય કરવાનું છે, એના બદલે તું જ્ઞેયમાં નિમગ્ન રહે છો તો પછી તું જ્ઞાનમાં નિમગ્ન ક્યારે થઈશ? એ તો અવસર આવશે. બસ વિભિન્ન જ્ઞેયોમાં એ ક્રમે નક્તિ પરિવર્તન કર્યા કરે છે. શું કારણ છે કે એને ભ્રમણા થઈ છે કે ત્યાંથી ક્યાંયથી મને સુખ મળી જશે અને હું સુખી છું, ક્યારે મળશે, કેટલું મળશે, કેવું મળશે એ કાંઈ નહીં, આંધળી દોડ છે એવી વાત છે. નિષ્ઠાની પ્રધાનતાથી લીધો, આ નિમગ્ન એ એકાગ્રતાની પ્રધાનતાથી લાગે. એવો તે જ્ઞેય નિમગ્ન જ્ઞાન વિમૂઢ જીવ, જ્ઞાનમાં જેની મૂંઢતા છે જ્ઞેયમાં એ પરજ્ઞેયમાં નિમગ્ન છે, પરજ્ઞેયમાં લીન છે, એકાગ્ર છે, અને પોતાના જ્ઞાનમાં એ મૂંડ છે. એટલે કે જ્ઞાન પ્રત્યક્ષ સ્વસંવેદન રૂપે પ્રગટ હોવા છતાં જ્ઞેયને વેદવા માટે ઉત્સુક છે અને જ્ઞાનને વેદતો નથી. આ પરિસ્થિતિ છે. તેથી જે જ્ઞાન મૂંઢજી કઈ રીતે જ્ઞાની હોય, ન જ હોય, અજ્ઞાની હોય, એ કઈ રીતે જ્ઞાની હોઈ શકે? ભલે આગમના બળે સકળ પદાર્થોની વિશિષ્ટ તર્કણા કરતો હોય એમ કે છે, એની વાત ચાલે છે, તો પણ એ જ્ઞાન વિમૂઢ છે. પરલક્ષી જ્ઞાન ને સ્વલક્ષી જ્ઞાન માં ફેર પડે છે. નહીં તો સર્વજ્ઞના આગમ કહો અથવા અનુભવીઓના વચનો કહો, એક એવી ચીજ છે કે પરલક્ષી જ્ઞાન ને પણ સ્વલક્ષ્મણી વાળે એવી ચીજ છે, નિમિત્ત થાય વળે એને, એવી એક વિશિષ્ટતા છે એમાં. તો પણ જીવ પોતે લક્ષ ન કરે, પોતે એના મર્મને ન પકડે કે આમાં શું છતાં પણ આગમ શું કરે, એટલે આગમ જ્ઞેયનું પ્રકાશક હોવા છતાં સ્વપર પદાર્થોની ભિન્નતા એટલે પરાત્મ જ્ઞાન અને પરમાત્મ જ્ઞાન બંને વિશે આગમમાં બરાબર હોવા છતાં એમ કે છે અજ્ઞાનીને આગમ શું કરે, કે અજ્ઞાનીને આગમ કાંઈક મદદ નિમિત્ત કરતા થશે એમ નથી લેવું. અમે રહ્યા અજ્ઞાની તો અમને અજ્ઞાનીને આગમ શું ફાયદો કરે એમ છે ને, એ અજ્ઞાન મટીને જ્ઞાન થાય એવી તક આવેલી છે એમ વાત છે. એટલે અજ્ઞાની સ્થાપીને વાત લેવી નથી, પણ જે અજ્ઞાની જ રહે છે આગમ જ્ઞાન મળવા છતાં જેને ફરવું નથી, જે ફરવા માંગતો નથી એની વાત છે. ફરવું નથી એટલે ફરવા માંગતો નથી. બીજું છે દીપચંદજી, જે હઠ કરે છે અને દીઠાઈ કરે છે એવા શબ્દ લીધા છે દીપચંદજી અનુભવ પ્રકાશમાં. હઠથી દીઠાઈથી જે પોતાની રીત બદલતો નથી, આટલું આટલું આગમમાં સ્પષ્ટ આત્માના હિતાર્થે આવતું હોવા છતાં જે હઠથી પોતાની જૂની રીત બદલતો નથી એને આગમ જ્ઞાન શું કરે, કે એને આગમ જ્ઞાન કાંઈ કરશે નહીં. માટે શ્રદ્ધાનુસમ્ય આગમથી સિદ્ધિ થતી નથી. ભલે આગમનું જ્ઞાન બરાબર વિસ્પષ્ટ હોય, વિશદ હોય, વિશાળતા વાળું હોય, વસ્તુ હોય, પણ શ્રદ્ધાની શૂન્યતા વિનાને આગમ જ્ઞાન કાંઈ કામનું નથી. કામનું તો નથી પણ નુકસાનનું નિમિત્ત થશે અને નુકસાનનું કારણ થશે. એક વાત લીધી વળી, સકળ પદાર્થોના જ્ઞાકારો સાથે મિલિત થતું વિશદ જ્ઞાન જેનો આકાર છે, જે આગળ લીટી હતી ને, વિશદ જ્ઞાન જેન સકળ પદાર્થોના જ્ઞાકારો સાથે જો સકળ પદાર્થ એ જ લીટી છે, સકળ પદાર્થોના જ્ઞાકારો સાથે મિલિત થતું વિશદ જ્ઞાન જેનો આકાર છે એવા આત્માને સર્જતો હોવા છતાં પણ અનુભવતો હોવા છતાં પણ હવે તો સમ્યક દર્શન થઈ ગયું છે એની વાત છે. સમ્યક દર્શન થયું એની વાત લીધી, હવે પહેલા નથી થયું એવી અજ્ઞાનીને વાત લીધી, હવે સમ્યક દર્શન થયું એની વાત લે છે. કે જ્ઞાન માં એક આત્માને શ્રદ્ધતો હોવા છતાં પણ અને એને અનુભવતો હોવા છતાં પણ જો જીવ પોતામાં જ સંયમિત થઈને રહેતો નથી એટલે સ્વરૂપાસ્થિત ઉપયોગમાં એકાગ્ર રહેતો નથી તો અનાદિ મોહરાગ દ્વેષની વાસનાથી જનિત જે પરદ્રવ્યમાં ભ્રમણ તેને લીધે જે સ્વૈરીણી છે એવી ચિત્તવૃત્તિ સ્વછંદી છે એવી જે ચિત્તવૃત્તિ અહીંયા તો અસ્થિરતાને એકદમ હે કરી છે કે તને આત્માનો અનુભવ થયો હવે જે તારી અસ્થિરતા છે એ જ તને મોક્ષમાં જતા રોકે છે બીજું કોઈ કારણ છે નહીં એવી વાત કરી છે જો જીવ પોતામાં જ સંયમિત એટલે પોતામાં જ સ્થિર થઈને રહેતો નથી તો અનાદિ મોહરાગ દ્વેષની વાસનાથી અનાદિનો જે મોહરાગ છે એની જે હજી અસર છે તને વાસના છે એટલે એની અસર છે એની ગંધ છે એનાથી પરદ્રવ્યમાં જે વારંવાર ઉપયોગ જાય છે તેને લીધે જે ચિત્તવૃત્તિ સ્વૈરીણી એટલે સ્વછંદી છે એને સ્વછંદી કહી દીધી અસ્થિરતાના ઉપયોગને સ્વછંદી કયો છે સંયમ એટલે આત્મસ્થિરતા એ જ મર્યાદા છે બીજી કોઈ મર્યાદા છે સ્વરૂપમાં સ્થિર રહેવું તેની મર્યાદા છે સ્વરૂપથી બહાર જવું તે મર્યાદાની બહાર જવું છે એટલે સુધી વાત એ જ મર્યાદા છે ઉપયોગ બહાર નીકળ્યો કે જમનો દૂધ સમજવો એમ કે છે કીધું છે કે નહીં એ તો અભિપ્રાય તો એ જ છે ત્યારે તો એ સ્થિરતામાં આવે છે જો એ અભિપ્રાય ન હોય તો અસ્થિરતા મટીને સ્થિરતા થાય નહીં વિચાર વિચારી બધા ઉપયોગ જેટલો રાગ મિશ્રિત થયો વિચારમાં એ બધું સ્વછંદ છે એમ કે છે તો સ્વરૂપ સ્થિરતા જ જોઈએ અનુભવ થયો શ્રદ્ધાન થયું હવે કે છે એમાં જ ડૂબી જતો બહાર નીકળવામાં કાંઈ માલ છે નહીં સ્વરૂપ આશ્રિત જે નિર્દોષતા છે જે પવિત્રતા છે એ રાગ વિકલ્પ અથવા વિચાર મિશ્રિત મલિનતામાં એ નિર્દોષતા ને પવિત્રતા નથી એમ કે છે એ વાત છે વિચાર શબ્દ ના નથી લાગ્યા છે ને હા વિચાર શબ્દ વાપરા છે ને હા એ વિચાર ગાળ દીધી છે લ્યો ને ખરેખર તો એમ છે કે ઉપયોગ બાર પરની સાથે સંબંધ કર્યો કે એને વ્યભિચાર કર્યો શું કે છે શ્રદ્ધાન છે ને અનુભવ છે એનો ઉપયોગ બહાર નીકળ્યો એને આટલો હે બતાવ્યો કે જાણે એક ગાળ આપી એટલો હે બતાવ્યો એવી જે ચિત્તવૃત્તિ એટલે ચૈતન્ય પરિણતિ પોતામાં જ રહેલી હોવાથી વાસના રહીત નિષ્કંપ એક તત્વમાં લીન છે ને આ સંયમનો અર્થ અંકુશ સંયમિતનો અર્થ આવ્યો અંકુશિતનો વાસના રહીત નિષ્કંપ એક તત્વમાં લીન ચિત્તવૃત્તિનો અભાવ હોવાથી તે કઈ રીતે સંયત હોય એને કોઈ રીતે એને સંયત કહેવામાં આવતા સમ્યક દ્રષ્ટિ હોય ને દ્રવલિંગી હોય ઠીક ચોથે ગુણ સ્થાનનો દ્રવલિંગી હોય પાંચમા ગુણ સ્થાન વર્ષો દ્રવલિંગી હોય તો પણ તે સાધુ નથી એમ કે એનો ઉપયોગ સ્વરૂપમાં સ્થિરતા નથી પકડતો. જે પ્રચુર સ્વસંવેદન સહિતની એકાગ્રતા પ્રતિક્ષણે આવવી જોઈએ એવી એકાગ્રતાની જમવટ નથી થઈ, કે છે કે અમે એને સંયત કહેતા નથી. સંયમ તો બરાબર પાડે છે ને, એ સંયમની વાત નથી. એ સંયત પણ ન જ હોય, અસંયત જ હોય. અને અસંયતને યથોક્ત આત્મતત્વની પ્રતીતિરૂપ શ્રદ્ધાન કે યથોક્ત આત્મતત્વની અનુભૂતિરૂપ જ્ઞાન શું કરે? ઠીક, શ્રદ્ધાન ને જ્ઞાન છે. આગળ કહ્યો એવો યથાયુક્ત આત્મતત્વની પ્રતીતિ જે શ્રદ્ધાન છે, અને આત્માનું જ્ઞાન આત્મજ્ઞાન પણ એને વર્તે છે, મોજૂદ છે, પણ એ ઉપયોગ બારમાં એનો રાગ છોડે નહીં, તો એ શ્રદ્ધાન જ્ઞાનને શું કામ કર્યું? માટે સંયમ શૂન્ય શ્રદ્ધાનથી કે જ્ઞાનથી પણ સિદ્ધિ થતી નથી. ઠીક, ત્રણ સાથે હોવા જોઈએ એમ કે જો મોક્ષમાં જ છે અથવા ધોખ મોક્ષ માર્ગ છે, જેને મુનિપણું એટલે રાજમાર્ગ કહેવાય મોક્ષનો, એ તો એવો છે કે એમાં તો શ્રદ્ધાન જ્ઞાન અને સ્થિરતા ત્રણે હોય છે તો જ મુક્તિ થાય છે. શ્રદ્ધાન જ્ઞાન હોય એની એકાગ્રતા ન પકડે પરિણતી તો પણ એની મુક્તિ થતી નથી. પછી બીજાનો તો પ્રશ્ન જ રહેતો નથી. જેને આત્માનું શ્રદ્ધાન જ્ઞાન નથી, આત્મજ્ઞાન નથી અને સંયમ પાળે છે એનો તો પ્રશ્ન જ રહેતો નથી. પણ આત્મજ્ઞાન હોય, સ્વરૂપ શ્રદ્ધાન હોય અને એકાગ્રતા રૂપ સંયમ ન હોય, સ્વરૂપની એકાગ્રતા ન થતી હોય, બાહ્ય સંયમ ભલે હોય તો પણ એને મુક્તિ થતી નથી. પત્તો ખાય હું, ત્યાં તો શ્રદ્ધાનનું ઠેકાણું નથી ને જ્ઞાનનું ઠેકાણું નથી ને ચારિત્રના ઠેકાણા હોવાનો કઈ પ્રશ્ન રહેતો નથી. દુનિયા માને છે, વર્તમાનમાં વિપરીત માનનારનો સમૂહ મોટો છે. અવિપરીત માનનાર તો આંગળીને વીઢે ગણા એવા નીકળવા મુશ્કેલ છે. પછી બહુમતીમાં કાંઈ એની સામે બહુમતી કાંઈ ગણી શકાય એવું નથી. અને સોનું થોડું હોય ને હીરા ને નીલમ ને માણેક થોડા હોય તો એ થોડાની કિંમત ઓછી, અને નદીમાં કાંકરા જાજા હોય એની કિંમત વધારે એમ હોય શકે. માટે સંયમ શૂન્ય શ્રદ્ધાનથી કે સંયમ શૂન્ય જ્ઞાનથી સિદ્ધિ થતી નથી. આથી આગમ જ્ઞાન તત્વાર શ્રદ્ધાન સંયતત્વના અયુગપદપણાને એટલે એક સાથે નહીં હોવાપણાને મોક્ષ માર્ગ પણ ઘટતું નથી જ, એને મોક્ષ માર્ગ પણ લાગુ પડતો નથી. મોક્ષ માર્ગમાં એ નથી આવ્યો એમ કે છે, એકાગ્રતામાં આવે ત્યારે મોક્ષ માર્ગમાં આવ્યો એમ અમે કહીએ. એ સારી તો ખલુ ધમ્મો આગળ આવી ગયો ને, સૂત્ર છે સાતમી ગાથાનું એ સૂત્ર છે, એને અનુસરીને વાત છે. આમ તો દર્શન પ્રધાનતાથી તો એમ કહે, જ્યાં સમ્યક દર્શન થયો એ જિનેન્દ્રનો લઘુનંદન થયો એમ કે છે, મોક્ષ માર્ગમાં એનો પ્રવેશ થયો એ શ્રદ્ધાની પ્રધાનતા થઈ. તો શ્રદ્ધાને જ્ઞાન છે પણ એકાગ્રતા કરતો નથી, મુક્તિ નહીં થાય, મોક્ષ માર્ગમાં એ આવ્યો નથી. મુખ્ય વાત છે એ સાથે એવી ઉગ્રતા પકડે હાથમાં તો જ એની મુક્તિ થશે. પ્રજ્ઞાન થઈ ગયું છે વાંધો નથી એ પ્રકાર હોય શકે નહીં. આવે છે એમાં ત્રીજા ભાગમાં એ વાત લીધી છે કે સમ્યક દર્શન હો ગયા તો ક્યાં હો ગયા છે ને, સમ્યક દર્શન થઈ ગયું એટલે શું થઈ ગયું છેલ્લા છેલ્લા તમારે ચર્ચા નથી તો એ લખા તમારી આ પ્રશ્ન ચર્ચા ના છેલ્લા પણ 26-27 છે. એ સમ્યક દર્શન થઈ ગયું 1.5 ની બાર અસંખ છે ત્યારે અહીંયા ભલે ઓછા દેખાય પણ ત્યાં તો તિર્યંત અસંખ છે. એમાં સમ્યક દર્શન થઈ ગયું એટલે બહુ થઈ ગયું એમ માની લેવાની જરૂર નથી. આ તો થોડું જાણેતા એકદમ જો હું જાણું છું ને બીજા જાણતા ઘણું બાકી છે. શુક્લ ધ્યાનની જે શ્રેણી છે એમાં તો આત્માનો ઉપયોગ જ ઊંડો 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 જ ઉતરતો જાય છે તો કે બાર જ પછી નીકળે એના પ્રમાણમાં ચોથું ગુણ સ્થાન જોવે તો એમને તો એનો પત્તો ખાય એવું નથી કે આમાં ક્યાં ક્યાં ને ક્યાં. ઘણું કામ કરવાનું બાકી છે એ વાત સહેજે સમજાયેલી છે. કેમ કે એ જે વર્તમાન જે પ્રયત્નો વર્તે છે એ કેવળ જ્ઞાનના પ્રયાસમાં વર્તે છે એટલે કેવળ જ્ઞાનનો નિર્ણય એમાં હોય છે. એ કેવળ જ્ઞાન એની સામે છે, પૂર્ણતાના લક્ષ્ય શરૂઆત થઈ છે એમને એમ શરૂઆત થઈ નથી એટલે એમાં અધિકૂર્ણ માનવાનો પ્રશ્ન રહેતો નથી. એ આમ જ માને છે જે આચાર દેવ કહે છે. આચાર તો પોતે લીનતામાં આવ્યા છે, એકાગ્રતામાં મોક્ષ માર્ગમાં આવ્યા છે પણ એવું જ માને છે નીચે શૂન્ય દ્રષ્ટિ કે સંયમ શૂન્ય શ્રદ્ધાનુજ્ઞાનથી કાંઈ સિદ્ધિ નથી એ શૂન્ય દ્રષ્ટિની માન્યતા છે, માન્યતાની અપેક્ષા એ ગણાય. એના ઉપર સંસ્કાર પૂજા અથો આગમ જ્ઞાન તત્વાર્થ શ્રદ્ધાન સંયત તત્વાનામ યોગપદ્ય ભાવે મોક્ષો નાસ્તી ઇતિ વ્યવસ્થાપયતી. આપણે નિયમથી નિયમ કરે છે એમ કહીને અહીંયા વ્યવસ્થા કરે છે, વ્યવસ્થાને થાપે છે વિશેષપણે ક્રમ પદ્ધતિસર સ્થાપે છે. પદ્ધતિ સ્તર સ્થાપવું એને વ્યવસ્થા પદ્ધતિ એમ કહેવામાં આવે છે. આ મોક્ષ માર્ગની પદ્ધતિ છે એમ કે આમાંથી જરાય ફેરફાર કરે તો સીધો ગ્રહિત મિથ્યાત્માં જાય હું છે. હવે આગમ જ્ઞાન તત્વાર પ્રધાન અને સ્વરૂપની એકાગ્રતા રૂપ સંયમપણાના એક સાથેના અભાવપણામાં મોક્ષ નથી એમ બરાબર પદ્ધતિ સ્તર સ્થાપે. વ્યવસ્થા શબ્દ અહીંથી નીકળ્યો છે. પદ્ધતિસર મોક્ષ માર્ગની સ્થાપના એને વ્યવસ્થા મોક્ષ માર્ગની વ્યવસ્થા કહેવામાં આવે છે. ત્યારથી બધી વ્યવસ્થાનો રૂઢિ અર્થ થયેલો છે મૂળમાં અહીંથી નીકળ્યો છે. નહીં આગમેણ સિદ્ધ્યતિ આગમ જનિત પરમાત્મ જ્ઞાનેન ન સિદ્ધ્યતિ. સિદ્ધું લીધું છે ને આગમથી, આગમના નિમિત્તે થયેલું જે પરમાત્માનું જ્ઞાન તેનાથી સિદ્ધિ થતી નથી. અધ્યાર રાખ્યું છે સંયમ નથી એટલે એકાગ્રતા નથી એ વિષયને આગળ જી કહેશે પણ અહીંથી થાક્યું કે આગમ જનિત પરમાત્મ જ્ઞાને ન સિદ્ધ્યતિ. આગમ જનિત એવું જે પરમાત્માનું જ્ઞાન છે તેનાથી સિદ્ધિ થતી નથી. સદણમ જદીવી નથી અથેશો શ્રદ્ધાનમ યદી જ નાસ્તિ પરમાત્માદિ પદાર્થેશો. જો એને એ પરમાત્મા આદિ પદાર્થોમાં શ્રદ્ધા નથી તો આગમના નિમિત્તે પરમ આત્માના પરમ સ્વભાવનું જ્ઞાન કર્યું એટલે માહિતી કરી પણ એનાથી સિદ્ધિ નહીં થાય. કેમ કે એને એ પરમાત્મા આદિ પદાર્થમાં શ્રદ્ધા નથી. હું એવો છું એવી એને પ્રતીતિ આવતી નથી. એવી પોતારૂપણાની જે પ્રતીતિ ભાવરૂપ શ્રદ્ધા એના અભાવમાં એને એનું જાણપણું કામ કાર્યકારી થતું નથી. વાંચવાથી ને સાંભળવાથી પ્રથમ તો એને જાણકારી થાય છે પણ એ માત્ર જાણકારી કરવાનો વિષય નથી. ઠીક છે, આ બધા નહોતા જાણતા ને હવે જાણ્યું. એ જાણતા એવો હું છું એવી શ્રદ્ધા કરવાનો વિષય છે અને એવું શ્રદ્ધાને અનુભવ થાય પછી એમાં સ્થિરતા કરવાનો એ વિષય છે. એની મુક્તિ થાય છે, બીજાની મુક્તિ થતી નથી. એમ આખી શૃંખલા એવી રીતે.